અજય મિત્રો, અપરાધીનું આઠમું પ્રકરણ, બે વચ્ચે તુલના. શિવરાજ અને સરસ્વતી વચ્ચે જ્યારે જ્યારે 100 સોજનોનું અંતર પડી રહ્યું હતું ત્યારે એમના બંનેના બુઢા પિતાઓ અંદર બેઠા બેઠા જુદો જ વાર્તાલાપ છેડી રહ્યા હતા. ડેપ્યુટીએ જ પ્રશ્ન ઉખેડ્યો હતો, આપણે બંને પરદેશીઓ છીએ, વતનમાં કોઈ આપણા છોકરાને સંઘર્ષે નહીં, અહીં પણ ગુજરાતીઓ પોતાને સુધારકો કહેવડાવે છે એટલું જ માત્ર, અહીંના સંસાર સુધારા સમાજો અને થિયોસોફિકલ સમાજ એ તો એના સભ્યોને મન શોભાની કલગીઓ છે, બાકી એ કોઈ કુટુંબમાં આપણા છોકરાનો સંસાર બાંધવાની વાસા રાખવા જેવું નથી. હું જાણું છું એમાંના ઘણા ખરા લોકો કુલીનો છે, કુલીનો હોવાનો દાવો કરે છે, ને એક બે આંતરજાતીય લગ્ન પોતાને ત્યાં થયા છે એવું અભિમાન લે છે, પણ મારા જેવા કાઠિયાવાડમાં પરણાવવાને તો એ ઉતરતી જાતના જ ગણે છે. મને ડગલે ને પગલે ફાળ પડે છે કે આ સરસ્વતીને કોઈક અમદાવાદી જુવાન લગ્નની લાલચ આપશે, પાછળથી એના કુટુંબીજનોની કુલીનતાનું દબાણ આવશે ત્યારે એ છોકરીને ધક્કો દેશે. શિવરાજની માં તો ઢેરડી હતી, એમ પણ આજ પણ છાને ખૂણે વાતો કરનારા સુધારકો પડ્યા છે. આપણે બંને આપણી મૈત્રી છોકરાના જીવનમાં ન રોપી શકાય? એમને એમની જાતે જ નિર્ણય લઈ લેવા દઈએ તો? આપણા મનોભાવની એમને જાણ થાય તો એમનો રસ્તો સરળ બનશે. ભલે સરસ્વતીને શિવરાજ અંદર આવ્યા, સહેજ શ્યામવર્ણો શિવરાજ એને ગોરી સરસ્વતી એકમેકથી ખીલતા હતા. શિવરાજના ગાંભીર્ય ફરતી સરસ્વતીની ચંચળ ધૃષ્ટતા મેઘ ફરતી જ્યોતની કિનાર તાંકતી વીજળીનું સ્મરણ કરાવતી હતી. પરંતુ આંતરિક વિરોધને ન ઉકેલી શકનાર બંને બુઢાઓ આ દેખાતા મેળથી છેતરાતા હતા. શિવરાજ જોડા પહેરવા લાગ્યો. ઘેર આવવું છે ને? પિતાએ કહ્યું. હાજી. ક્યાંથી લેતો જાઉં? હું રસ્તા પર પીરની દરગાહ પાસે આપની રાહ જોઈશ. સારું, વારું ત્યારે આવજો. એટલો વિવેક કરીને સરસ્વતી પોતાના ઓરડામાં ધસી ગઈ. ત્યાંથી એના સ્વરો ઉઠતા હતા અને શિવરાજ ચાલ્યો જતો જતો સાંભળતો હતો. જુગ જુગના અન્યાય ભેદો, જુગ જુગના અન્યાય, પુરુષ જાતિ ફીટ જાય ભેદો, જુગ જુગના અન્યાય. કેમ્પની બહાર ચાલ્યા જતા શિવરાજને પછવાડેથી કોઈ ઘાકલા થવાતા સંભળાયા અને પોતે પાછળ જોયું તો ખેતરમાંથી આડે માર્ગે રામભાઈ દોડ્યો આવતો હતો, શિવરાજનો સ્નેહી અને દેવકૃષ્ણ મહારાજનો દીકરો. રામભાઈ આવીને ઉભો રહ્યો ત્યારે એના ચહેરા પર ફિકાશની ફૂગ વળી ગઈ હતી. કાંઈ બોલ્યા ચાલ્યા વિના જ એ કોઈ ગુનેગારની જેમ ઉભો રહ્યો. કેમ દોડ્યો આવ્યો ને બોલતો કેમ નથી? રામભાઈના નેત્રોમાં જળનું કુંડાળવું હતું, જેમ કુંડાળવું કોઈ કોઈ વાર ચંદ્રમાં ફરતું અંકાય છે. અમે બધા આજે ઘરમાં રડ્યા કકળ્યા છીએ, મારી બા અને મારી બહેનો તારી માફી માગે છે. શા માટે? મારા બાપુએ તેને છાપામાં બદનામ કર્યો છે એ ખબર પડતા જ અમારા બધાને હોશ ઉડી ગયા છે. શિવરાજભાઈ તું? રામભાઈએ શિવરાજનો હાથ ચાલી લીધો. અમે એને પન્નારા પડ્યા છીએ, અમે એની ગંદી રોટલી ખાઈને જીવીએ છીએ. તું મનમાં કાંઈ ન લાવ. મારી બાએ અને બહેનોએ એકવાર તને મળવા તેડાવ્યો છે, કાલે આવી જઈશ. મનમાં કાંઈ નથી, હતું તે ઉતરી ગયું. જા તું તારે. મારી બાએ તલ અને દાળિયાના લાડવા કર્યા છે ને તને ચખાડવા છે. તે તો આજ સુધી એકલા એકલા ખાધા કર્યા ને? ના, હું અડક્યો જ નથી. અમારા ખેતરમાં એ વાઘડાની દીકરીના અને એની માના આંસુ છંટાય છે ને હું એ લાડવા જોઉં છું ત્યાં મને એ યાદ આવે છે. મને તો થાય છે કે તારા બાપુની પાછળ તું ખેતરવાળી હાચવી રહ્યો. બાપુ મને એમ જ કહે છે, એમાં તું નવું શું કહી રહ્યો છે? અજવાળીને હજુ એનો બાપ મારે છે? શિવરાજે અજવાળીની વાતનો તાંતણો ન ગુમાવ્યો. પરણાવીથી પૈસાને ત્યાંથી વળતે દિવસે બાનું કાઢીને પાછી લઈ આવ્યો છે, તે હવે મોકલતો નથી. પણ કેમ? પરિવાર ઘરઘાવીને પૈસા કમાવા માટે એ શીખવણી પણ મારા બાપુની જ છે. શા માટે પણ? બાપુ ને પોતાનું લેણું પતાવવું છે ને મારાથી તો હવે ઘરમાં રહી શકાતો નથી ભાઈ, હવે ક્યાં જાજી વાર છે, એક વર્ષ પછી તું પણ તારો સ્વતંત્ર ધંધો માંડી શકીશ. પણ આ સંતાપનો માર્યો વાંચવામાં મન જ પુરોવી શકતો નથી ને, મને પાસ થઈ જવા દે, પછી મારી જોડે જ રહેજે. સંધ્યાકાળના ચોર જેવા ચાલ્યા જતા અજવાળામાં દૂર દૂર સરતો જતો કાળો ડગલો રામભાઈની આંખોએ પારખી લીધો. એ હતા દેવકૃષ્ણ મહારાજ. ડરેલો રામભાઈ બીજી દિશામાં સરકીને ચાલી નીકળ્યો. ગામડાના કોયડામાંથી સાંજના રાંધણાનો ધુમાડો છાપરા વીંધતો હતો. છાપરે છાપરે ધુમાડાની શેડીઓ ગૂંચળા ખાતી ખાતી નીકળતી હતી. પડી ગયેલો પવન ગુંડાશાહી કરી કરીને ધુમાડાની રેખાઓને આમ કે તેમ ક્યાંય જાણે કે છંટકાવ દેતો નહોતો. ખેતરમાં ભરવાડો ગાડર ને બકરા દોઈ રહ્યા હતા. નાના બચડાના બે બે કાર ગામના વાતાવરણમાં કોઈ અકળ ઉદાસી ભરતા હતા. ભરવાડના કૂતરા એક ગધેડીના પગને બચકા ભરી ભરી રાતના ભોજનની વહેલી વહેલી તજવીજ કરતા હતા. અજવાળીએ એ વખતે ઓરિયાની માટી ખોદીને ચાલી આવતી હતી. શિવરાજને જોતાની વાર જ એને શરમની ફાળ પડી. પોતાનું ઓઢણું એણે સંકોડીને હૈયા પર ઓઢી લીધું, પણ એ સંકોડવું ન સંકોડવું એક સરખું જ હતું. ઓઢણાના તો લીરા 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 થઈ ગયા હતા. બાપાની સાથે ડાકણરૂપ ધરીને બાખડનારી તે દિવસની પ્રભાતની અજવાળી અને ઉદાસ સંધ્યાના કરુણાર્દ્ર વાતાવરણની વચ્ચે ઉદ્યમ કરીને એકલી ચાલી આવતી અજવાળી એકબીજાથી જુદી જ હતી. હું વકીલ થઈ જાઉં ને એકવાર શિવરાજને વિચાર આવ્યો, તો પછી આ છોકરીને એના બાપના જુલમોમાંથી છોડાવી દઉં. ગામના જાપામાં પેશીને અદીઠ બની ત્યાં સુધી અજવાળી એક જ સરખી લજ્જાળો ચાલે ચાલી જતી હતી. સંકોળેલા ઓઢણાને એણે છેવટ સુધી ઢીલું મૂક્યું નહોતું ને એની અદબમાં કોઈ પ્રકારની બનાવટ ન લાગી. એણે કુતૂહલથી પાછળ પણ જોયું નહીં. સરસ્વતી અને અજવાળી વચ્ચે શિવરાજના અંતરમાં આપોઆપ સરખામણી સ્ફૂરી. પુરૂષોના શીતમો સામે પડકાર કરતી સરસ્વતી હજુ પુરૂષ જાતના એક પણ સીતમનો અનુભવ ચાખ્યા વિનાની જ હતી. અન્યાયોની સામે હાકલ કરવાનો જાણે કે કોઈ નાટકીય પાઠ કરી રહી હતી. એની પાસે શબ્દો હતા. અજવાળીને મોંએ ને હૈયે મૌન હતું. સીતમોના સોળ એની રગ રગ ઉપર ઉઠ્યા હતા અને જજુમવાનું જોમ તેમ જનૂન બંને એના મનમાં ભરપૂર હતા. છતાં અજવાળીના સ્વભાવની ક્રિયા જુદી હતી. આ સરસ્વતીઓ, આ શહેરની સભાઓ ગજવનારીઓ કદી આ અજવાળીના અંતઃકરણ સુધી પહોંચવાની છે? નાટક અને જીવન વચ્ચેનો ફરક સો સમજવાની છે? ઉકેલ આપવાની છે? નારે ના. સરસ્વતીઓને એનો પોતાનો જુદો જ વર્ગ છે, વર્ગીય અમીરાત છે. અજવાળીઓનો સમૂહ અલગ છે. સ્ત્રી જાતિ નામના એક વર્ગ નીચે એ બે સમૂહો આવી શકે નહીં. બંનેના શરીરો જ કેવળ સ્ત્રીત્વની છાપ ધારણ કરી રહ્યા છે. એ છાપની એકતા ઉપરાંત બંને સમૂહોને એકબીજા સાથે કોઈ જાતની નિસ્બત નથી. હતી મિત્રો અજવાળી અને સરસ્વતી બે વચ્ચે તુલના. તો ચાલો હવે આગળ અપરાધીમાં શું થાય છે આગળના પ્રકરણમાં એની આપણે મોજ માણીએ.